यतो जायते पाल्यते येन विश्वं जनेभ्यः परं लीयते यत्र विश्वं अजगत्। જેના વડે જેમાંથી ઉત્પન્ન થયું છે, જેના વડે પાલન પોષણ થયું છે, એ જીવન એની અંદર જ પાછું વિલીન થઈ જતું હોય છે। યતો જાયતે પાલ્યતે એન વિશ્વમ જનેભ્ય પરમ લીયતે, એની અંદર વિલીન પણ એન વિશ્વમ, જ્યાંથી ઉત્પન્ન થયું છે ત્યાંથી જ પાછું વિલીન થવાનું છે। એમાં કોઈ આપત્તિ, કોઈ દુઃખ, કોઈ પીડા હોતી જ નથી। એક ક્રમ, સૂર્ય ઉગે, માથે આવે, સાંજ પડે અને અથવી જાય, એમ જીવન પણ જન્મે, સવાર થાય, બપોર થાય, સાંજ થાય, સંધ્યા થાય, એ જે એક સાહજિક ક્રિયા આપણે આપણા જીવનની અંદર દરરોજ આપણે અનુભવીએ છીએ, એમ આ જીવન પણ ઉદયથી માંડીને અસ્ત સુધીના બધા જ ભાવો એમાં વ્યક્ત થતા હોય છે, અનુભવાતા હોય છે। આની અનુભૂતિ જે કરાવે તે સદગુરુ છે। સ્વયં પોતે પણ અનુભૂતિ કરે છે, શિષ્યને પણ એ પ્રમાણેની અનુભૂતિ કરાવે છે। જન્મ, જીવન અને મૃત્યુ એક સીધી લીટીની ત્રણેય પ્રક્રિયાઓ છે, એ સહેજ પણ વાંકી ચૂકી થઈ શકતી નથી। એટલે સદગુરુ ભગવાન જય મહારાજ આપણા સૌને માટે એ માર્ગદર્શક છે। એ અવસ્થા સ્વયં પોતાની પણ છે, પોતે અનુભવી રહી છે, અને એ અવસ્થા ત્રણેય અવસ્થાના નિયંતા એટલે સંચાલક પણ એ પોતે જ છે। એ સદગુરુ આપણને આ પરિસ્થિતિમાંથી પસાર થતા એટલું જ સમજાવે છે કે જુઓ, કાળ જે છે, સમય છે, એ તો એનો એ જ છે, પણ એનો ક્રમ છે। કાળક્રમ જેને કહેવામાં આવે છે, પછી એના ઉપરથી કાર્યક્રમ આવ્યો। કાળક્રમ અને કાર્યક્રમ, આરંભ થાય અને પૂર્ણાહુતિ પૂરું થઈ જાય। જીવન પણ એક કાળક્રમ છે અને એક જીવનનો એક કાર્યક્રમ છે। આના પછી આ, આના પછી આ, આના પછી આ, જે વ્યવસ્થિત રીતે ગોઠવાયો હોય અને એ પ્રમાણે ચાલ્યા કરે એનું નામ કાર્યનો ક્રમ। તો જીવનના કાર્યક્રમને સમજાવતા જય મહારાજ સ્વયં એ કાર્યક્રમના ઉદ્ભવ સ્થાન પણ એ પોતે છે, નિયંતા પણ પોતે છે, અને એનો ઉપદેશ બોધ આપનાર સદગુરુ પણ એ પોતે છે, શિષ્યને આપે છે બોધ। જેમાંથી ઉત્પન્ન થયા છે એમાં જ જીવવાનું છે અને એમાં જ વિલીન થવાનું છે। એમાં હર્ષ, શોક કે દુઃખ એ કોઈ અનુભૂતિ થાય જ નહીં। કેમ કે જે એક જ છે, મૃત્યુ પણ એક છે, જીવન પણ એ જ છે અને જન્મ પણ એ જ છે। તો એ જે વાસ્તવિકતાનું એક સ્વરૂપ જે છે, ભલે આપણને જન્મ, મૃત્યુ અને જીવન જુદા જુદા દેખાતા હોય ત્રણ, પણ એ બધાની અંદર એક અવ્યય, અવ્યક્ત, શાશ્વત ચેતના જે છે, એ તું છું જન્મ મૃત્યુ અને જીવનના સુખ દુઃખ આદિ પણ તું નથી, શરીર પોતે પણ તું નથી, પણ તું છું તે આત્મ સ્વરૂપ, એ પરબ્રહ્મનું જ સ્વરૂપ તું છું. તત્ત્વમ અસિ તત્ત્વમસ્યાદિ વાક્યૈઃ સંબોધયંતમ. અને તત્ત્વમસ્યાદિ વાક્ય શિષ્યાન વિબોધ વિશેષ બોધ કરાવવા વાળા છે. જે છે આ સંસારનો આપણા જીવનનો જે અનુભવને જે ક્રમ છે એ તો સામાન્ય છે, એને બધાય માણસ સમજે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ એ ક્રમ બતાવી દીધી તો ભગવાને ગીતામાં એમ જાયતે પાલ્યતે લીયતે એન વિશ્વમ એ પણ એક ક્રમ બતાવી દીધો. હવે એ ક્રમની અંદર ભલે ક્રમમાં ત્રણ ચાર પાંચ વિભાગ હોય પણ કાર્ય તો કાર્યક્રમ તો એક જ ગણાય. એમ એ જે સમય જે છે એની અંદર જે કઈ પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયામાં તારા કોઈ વિભાગ નથી, તું સળંગ આખો એક જ અખંડ છું. તત્ત્વમસ્યાદિજન્યમ વિબોધમ તત્ત્વમ અસિ તે તું જ છું અખંડ સ્વરૂપે. આ વિશેષ જ્ઞાન આ વિશેષ બોધ કરાવનારા એ સદગુરુ છે. વિશેષ બોધ એટલે તું જન્મ નથી, તું મૃત્યુ નથી, તું જીવન પણ નથી. જીવનમાં આવનારા જે સુખ દુઃખ અને ઉપાધિઓ એ તું નથી ને તારા પણ નથી. તત્ત્વમ અસિ પણ તું તે છું. તત્ નીકળી ગયું એટલે તે જતું રહ્યું, માત્ર અસી જ રહ્યું. હું આત્મા સ્વરૂપે પરમાત્માનો અંશ હું પોતે જ છું. જેમ સમુદ્રમાંથી વિશાળ અગાધ સમુદ્ર છે એની અંદર પાણી અમાપ છે, એમાંથી એક ટીપું એને વાચા મળે અને બોલવા મળે તો એ શું કહેશે? આ સમુદ્ર એ જ હું છું. એટલે છું આટલું નાનું ટીપું ને? દરિયો તો અગાધ ને વિશાળ છે, કેવી વાત કરું છું? તે કહે હા હા સાચે જ આ સમુદ્ર તે જ હું છું. એ પાણીનું ટીપું સમુદ્રમાં જઈને પડ્યું, પછી એને જુદું શોધી કાઢવું જોઈએ. કેટલા એના અણુ પરમાણુઓ સાગર ની અંદર ક્યાંક 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 વિખેરી ગયા. તો એ ટીપા પાણીનું સ્વરૂપ શું થઈ ગયું? સાગરમાં વિલીન થઈ ગયું. આ મૂછડ્યું કે અદ્રશ્ય થઈ ગયું. આપણે ઘરમાં લોટ બાંધવાનો હોય કે શાક ની અંદર મસાલા ને બધું નાખી દીધું અને પછી હલાવી નાખ્યું, શોધો જોઈએ જુદું કશું મળશે? એ તમે જે અડદર મીઠું મરચું રહી જુદું નહીં કે ભાઈ આ શાક કે આ જ ખીચડી અંદર મીઠું નાખ્યું તું તે શોધી કાઢો, જુદું ના મળે. એમ આત્મ તત્વ તું પોતે જ છું પરમાત્માના અંશ સ્વરૂપે. જુદો હતો ત્યાં સુધી અલગતા દેખાતી હતી, પણ જ્યારે એની અંદર ભળી ગયો પછી દાળ ઓગળી ગઈ સંપૂર્ણ, પછી એનો એક પણ દાણો તમને એમાંથી હાથમાં છૂટો નહીં આવે. પણ બધી દાળ બનેલી શેની હતી? આટલા બધા દાણાની. પણ દાણા બધા અંદર ઓગળી ગયા, એક જ દાળ રહી. એમ આ સમસ્ત જગત આ સમસ્ત સૃષ્ટિના જે કઈ જીવ માત્ર છે બધા જ અલગ અલગ ભલે દેખાતા હોય, જુદી જુદી માપ તોલ નામ બધું અપાતું હોય, પણ એ બધા જ જ્યારે વ્યાપકની અંદર વિલીન થઈ જાય શરીર ભાવ છોડીને, ત્યારે એ જેમ પેલું પાણીનું ટીપું સાગર બની ગયું, બધા જ મસાલા રસોઈ બની ગઈ, એમ આપણે પણ એમાં વિલીન થઈ ગયા પછીથી જુદાપણું રહેતું નથી. ગુરુ મહારાજ જય મહારાજ આપણને એ સ્વરૂપ બતાવે છે. તત્તમસ્યા દિવા દિજન્યમ વિબોધમ વિશેષ બોધ છે. સંસારનો જીવનનો એ તો જુદો જુદો બોધ છે જ, પણ જેમાંથી જેને વધારે અગત્યનું VVIP ઇન ઇમ્પોર્ટન્ટ જેને કહેવામાં આવે, વધારે અગત્ય વધારેમાં વધારે અગત્યનું એમ વિશેષ જ્ઞાન એ આપ્યું કે શું, તું માત્ર માણસ નથી, તું માત્ર શરીર નથી, તું માત્ર એકલો જીવ ક્યાં, એકલો એકલો જીવ નથી, તું સમસ્ત વિશ્વનો જ એક અંશ છે. પરમ તત્વ જે વ્યાપક બ્રહ્મ છે, જે સર્વત્ર છે, એ જ તું છું. જેમ એક ઓળી સળગતી હોય અને બાજુમાં ઉભા રહીએ, એનાથી અસંખ્ય તણખાઓ નીકળતા હોય, અસંખ્ય તણખાઓ નીકળતા હોય, ગણી જ ના શકાય. પણ એ તણખાઓ થોડા થોડા ઊંચે જઈને બુઝી જાય, ઊંચે જઈને બુઝી જાય. એમ આ સકલ વિશ્વની અંદરના જે કઈ બધા છે એ પરમાત્માની વ્યાપક એ હોળીના આ તણખાઓ છે, સ્ફુલિંગ છે. થોડું થોડું એમાંથી નીકળ્યા, થોડું જીવ્યા અને પાછા ટપ થઈ ગયા, જીવ્યા ને ઓલવાઈ ગયા, જીવા ને ઓલવાઈ ગયા. પણ એમાં હોળીના જેવી શક્તિ ક્યાં છે, ઓલવાઈ જાય છે ઓલવાઈ. પણ એક તણખો એવો શક્તિશાળી હતો, નજીકમાં એક ઘાસની ગંજી કે રૂ હતું, એમાં જઈને પડ્યો. હતો કેવો નાનો તણખો, પણ પછી જોત જોતામાં એ મોટી વિશાળ હોળી જેવો થઈ ગયો. અરે આટલો જ નાનો તણખો હતો ને. આત્મતત્વ આત્મચેતના એ વ્યાપકમાં ભળે છે ત્યારે સર્વરૂપ બની જાય છે, અને પોતે પણ જયારે એની પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ પણ એવા એવી પરિસ્થિતિમાં જઈને પડે તો એ પોતે પણ વ્યાપક બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી લે છે. તત્ત્વમ અસિ એ તું પોતે જ છું. બ્રહ્મ ભગવાન એનાથી આપણે જુદા નથી, એ આપણાથી જુદો નથી, આપણે બધા એના જ સ્વરૂપ છે. જેમ માટી એક છે, નર્યા રમકડા બનાવ્યા પણ અંદર અંદર રહેલી માત્ર માટી જ છે, એમ આ સર્વચેતના સ્વરૂપ જે બધા માણસો કે જે કઈ જીવ જીવ સૃષ્ટિ દેખાય છે બધામાં બેઠેલે તો એ જ છે. જેમ માટીના રમકડા જુદા જુદા દેખાતા હોય, એમ પરબ્રહ્મ તત્વના આ જુદા જુદા આકાર દેખાઈ રહ્યા છે. પણ જયારે શરીર સમાપ્ત થઈ જાય ત્યારે મૃત્યુ નથી આવતું, એ પોતાના નિજ સ્વરૂપની અંદર પાછો ચાલ્યો જાય છે. મૃત્યુનું દુઃખ ક્યારે થાય છે? પરમ લી અતે યત્ર વિશ્વમ, જો તો ઓહો પરમ ની અંદર વિલીન થવાનું છે. ચાલો 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 ચાલો, જેમ પ્રવાસમાં જવાનું બધી તૈયારીઓ કરી દઈએ, ચાલો નીકળવાનું સમય થઈ ગયો છે, ટ્રેન આવી જશે એમ, ટ્રેન બરાબર છે ને, એમ પરમની પાસે જવાનું છે. ચાલો ચાલો, તે વખતે દુઃખ ના હોવું જોઈએ. જેમ પ્લેન પકડવાનું હોય ને, એરપોર્ટ પર જવાનું હોય ને, કેટલો ઉત્સાહ હોય ને, ટિકિટ ખિસ્સામાં લઈ લીધી હોય ને, બૂટ પહેરી લીધા હોય ને, હાથમાં બેગ પણ લઈ લીધી હોય ને, જવાનું છે જવાનું છે. કેમ પ્લેન છે, પ્લેન છે, સમય થઈ ગયો છે, એમ મૃત્યુ એ બીવાની વસ્તુ નથી. ચાલો ચાલો, પરમ સુધી પહોંચવાનું, પરમમાં જવાનું છે, જલ્દી કરો, ઉતાવળ કરો. તો તે વખતે એમાં જે દુઃખ થાય છે એ દેહાધ્યાસ છે, પરસ્પરની આ બધાની વચ્ચેની રહેલી આસક્તિ છે. આપણા પોતાના શરીરમાં રોગ થયો, પીડા થાય છે આંગળીની અંદર, ડાક્ટરે કહ્યું કે એને કાપી નાખવાની છે, કાઢી નાખે તો કાપી નાખી, એ અલગ થઈ ગઈ. એ આંગળીમાં કશું રહ્યું, શરીરમાં કોઈ પીડા રહી, એ જેમ વિલીન થઈ જાય છે એમ એ પોતપોતાની આંગળી આપણી હતી, છતાં એકવાર એ વિલીન થઈ ગઈ પછી આપણે એને કોઈ લેવા દેવાના રહ્યો, એમ આ શરીર પણ જ્યારે એક અંગ છે, જેમ આંગળી એક અંગ છે, એ વિલીન થઈ ગયું પછી એ પોતાના સ્વરૂપની અંદર પાછો નિરાંતે જઈને ભળી ગયો. જેમ ઘરની બહાર પ્રવાસે નીકળ્યા હઈએ, દૂર 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 સુધી ઘણા સમયથી ફરી પાછા સમય પૂરો થાય એટલે આપણે આપણા ઘરમાં પાછા હાશ, એમ જન્મથી જીવન આખું જ એક પ્રવાસ છે અને એની અંદર ફરી આવ્યા, ફરી ફરીને પછી પાછા પરમ લીયતે આપણે આપણા ઘરમાં પાછા ગયા. મૃત્યુ એ દુઃખ નથી. જય મહારાજ સૃષ્ટિની ઉત્પત્તિ પણ કરે છે, એનું પાલન પણ કરે છે, અને એ જય મહારાજમાં જ પાછા આપણે વિલીન થઈ જાઉં, ઓહો એટલું બધું તો બહુ સારું. જીવનમાં જય મહારાજ મળ્યા છે, યતો જાયતે પાલ્યતે લીયતે યેન વિશ્વમ ભજે તમ ગુરુમ. સદગુરુ મહારાજમાં આટલી બધી શક્તિ છે, સૃષ્ટિનું સર્જન કરવાનું, પાલન કરવાનું, એમાં એમાં જ પાછું વિલીન કરી દેવાનું. તો ચાલો ને જય મહારાજ ને ત્યાં જ, પરમ લી હતે, દુઃખ હોય ત્યાં, ક્લેશ હોય ત્યાં, શરીર તો બાળવા વાળા જઈને બાળી મૂકશે, એમાં આપણે શું લેવા દેવા. પડ્યા છે તમારું ઉઠાવ તો ઉઠાવ, તમારી ઘરે જ હોય તો પડીએ છે, નહી ઉઠાવ તો તમને મુશ્કેલી, એને કશી મુશ્કેલી. તો આ ભાવ છે પરમ લીયતે, એ પરમમાં વિલીન થઈ જવાનું છે. આપણું સરસ મજાનું બધી સુવિધાઓ વાળું, કોઈ પણ દુઃખ નહીં, કોઈ પણ આપત્તિ નહીં, કોઈ હેરાનગતિ નહીં, અને એ ઘરમાં રહેવા જવાનું હોય તો વહેલા વહેલા દોડી જઈએ કે નહીં. તો આ તો જીવન યાત્રાના પ્રવાસની અંદર અનેક મુશ્કેલીઓ, અનેક દુઃખો, અનેક ઉપાધિઓ, અને જીવન યાત્રા પૂરી થાય, ચલો આપણા ઘરમાં ત્યાં બધી જ સુવિધાઓ, બધું જ નિરાંતનું છે, કોઈ દુઃખ નહીં, કોઈ આપત્તિ નહીં, નહીં મૃત્યુ નહીં, નહીં જન્મ નહીં, લે પરમ લીયતે. ચાલો એ આપણા ઘેરે જઈએ આ દુઃખમાં શું. તો જય મહારાજના સ્વરૂપને કેવું માણ્યું હશે, કેવું કેવા દર્શન થયા હશે કે એને આ અનુભૂતિ વડે આ શબ્દોની અંદર જય મહારાજને સ્તવ્યા. પરમ લીએ તેના અર્થને ખૂબ સમજવા જેવું છે. મૃત્યુથી દુઃખી થવાની, મૃત્યુથી દીવાની કોઈ આવશ્યકતા નથી. હસતા મોડે જઈએ, બસ આવ્યા તા, પ્રવાસ પૂરો થયો, મારે ઘેર જવું છું, પરમ લીએ તે મારા પરમને મળવા માટે જઉં છું. જેમ પરમ પૂજ્ય, પરમ આદરણીય, એમ પરમ લીયતે. કેટલો આદર કરી છે પરમ આદરણીય, પરમ પૂજ્ય, એમ એનો પણ એટલો જ આદર. પરમ લીયતે, હવે બસ પરમ લીયતે જઉં છું. છે કોઈને કઈ પૂછવું, છે કોઈને કઈ વાંધો, કોઈ કઈ વાત કરવી છે, કઈ જોઈએ છે, બરો પરમ લીયતે જઈ રહ્યો છું. આનંદ, આનંદ વિબોધમ, એનો વિશેષ બોધ એટલે એ વિશેષ જ્ઞાન છે. એક બીજા બધા જ્ઞાન અને બીજી સમજણ કરતા આ જ્ઞાન વિશેષ પ્રકારનું છે, એટલે એમાં કોઈ પણ લાગણીની અંદર ખેંચાયા વગર, કોઈ પણ દુઃખના દુઃખથી દુઃખી થયા વગર ચાલો 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 નંદોત્સવ જવાનો છે, આનંદ આવશે, કરો તૈયારી. સાધુ સંતો વિદાય થાય ને ત્યારે બેન્ડ વાજા આગળ વાગે, એની પાલખીને લઈ જતા હોય, તારે પૈસા ઉછારાતા હોય, પ્રસાદ વેચાતો હોય, કેમ આ તો પરમ લીયતે થઈ ગયા છે. જ જીવનભર કાષાય વસ્ત્ર પહેર્યા હોય. કાષાય વસ્ત્ર એટલે અગ્નિનો રંગ છે. જ્યારથી સંન્યાસ દીક્ષા લીધી, સાધુ સંન્યાસી સાધુ થયો, ત્યારથી એને પોતાના શરીરને ભગવાન કપડાના રંગની અંદર અગ્નિને જ સોંપી દીધો છે. અને જ્યારે એ વાસ્તવિકમાં એમાં પ્રવેશ થવાનું થાય ત્યારે એમ થાય કે બ્રહ્મમાં લીન થઈ ગયા, બ્રહ્મલીન. પોતે બ્રહ્મ અંશ હતા, બ્રહ્મ તત્વ, પણ એની અંદર વિલીન થઈ ગયા. એટલે કહ્યું કે મારા શ્રી બ્રહ્મલીન થઈ ગયા. પણ એ તરફની તો યાત્રા લઈને બેઠા હતા જ. એ યાત્રા વડે ત્યાં સુધી પહોંચવાનું હતું અને પહોંચી ગયા, માટે એનો શોક નહીં, રુદન નહીં, એને ઉત્સવ મનાવવાનો. પુષ્પ, હાર, ફૂલ, સુગંધી. તો આ છે જય મહારાજની સમાધિનું શું છે. ચાકર વર્ષા થઈ એટલે પોતાના સ્વસ્વરૂપની અંદર વિલીન થઈ ગયા. પરમલીયતે, લો મોઢું મીઠું કરો, બધા સાકર ખાઓ. ભલે આપણા વ્યવહારિક જીવનની અંદર પણ 12મું કે 15મું કે 16મું જે કરતા હોય અને એની અંદર જમાડતા હોય, એની પાછળ પણ આ ભાવ છે. જમો એ જીવ ચેતના તો પોતાના સ્વસ્વરૂપને ત્યાં પહોંચી ગઈ, એને એને વિદાય થઈ, એની મુક્તિ થઈ, માટે એનો આનંદ. ખાઓ બધા બેસીને, લો આવો જમો. ના તો કે છે, અમે તો 12મું નથી જમતા. અરે એનો એનો આ જમ આ દુનિયામાંથી, આ શરીરમાંથી છુટકારો થયો. કહો આ જીવનની જેલ કેવી છે, કેટલી સજાઓ ને કેટલી શિક્ષાઓ છે, કેટલા દુઃખ ને કેટલી હેરાન ગતિ, કેટલા કેટલી અશાંતિ છે, બોલો જે છે કે નથી. જગબંધન ની જેલ જીવને તોડવી મુશ્કેલ, આ તો જગબંધન ની જેલ છે. એ જેલ ને તોડવી એ ખરાખરી નો ખેલ છે. જેને લખ્યું છે એને પણ કેટલું વિચારીને લખ્યું છે, કેટલું સમજપૂર્વક લખ્યું છે. પરમ લીયતા લીય લીયતેના ભાવને આ રીતે સમજવાનો છે. ભલે રોજ સવારમાં પાઠ કરતા આવીએ, પણ શું છે, જો જય મહારાજને શરણે બેઠા છીએ અને જય મહારાજ આટલા વ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે અને એ આપણને આટલે સુધી લઈ જવા માટે તૈયાર હોય, તો પછી આપણે મૃત્યુથી બીવાની કઈ જરૂર. પરમ લીયતે, ચાલો મજમાં રહેવું, મજમાં રહેવું, મજમાં રહેવું રે, અલખ ધણીની શોધમાં રહેવું રે. કેટલો ઊંચો ભાવ છે કે મૃત્યુને માટે સહેજ પણ મનની અંદર વેદના નહીં. હાય હાય મૃત્યુ આવશે, અરે મૃત્યુ આવશે નહીં. મૃત્યુથી તો આ શરીરની જેલમાંથી છૂટી અને આપણું પરમ ઘર છે ત્યાં પહોંચવાનું છે, ત્યાં જવાનું છે. પણ થાય શું, આકાર મટી જાય છે અને વ્યાપકમાં જતા રહીએ છે, પણ આકાર મટે છે એનું દુઃખ રહે છે. હા હું ખલાસ થઈ જઈશ, મારું અસ્તિત્વ ખલાસ થઈ જઈશ. અરે અસ્તિત્વ ખલાસ નથી થઈ જવાનું, જે વ્યાપકનું પરમ અસ્તિત્વ છે, અખંડ શાશ્વત, એમાં જઈને ભળવાનું છે. એનો શોખ શું, તમે બ્રહ્મમાં ભેળા ભળ્યા ત્યારે આગા પહોંચ્યા તે પાછા ન વળ્યા, કેટલો સરસ ભાવ છે. તો આવી એક ઉચ્ચ સ્થિતિની, એક ઉચ્ચ અવસ્થાની વાત અહીંયા ગાડી આ શ્લોકની સ્તુતિની અંદર છે. બસ યો તો જાયતે પાલ્યતે લીયતે યેન વિશ્વમ, આખું જગત જેમ ભગવાને ગીતાના 11મા અધ્યાયની અંદર બતાવ્યું કે યથા નદીનામ બહુવમ વેગા વિશંતિના સહાય સમૃદ્ધ વેગા તથા તવામી નરલોક વીરા વિશંતિના સહાય સમુદ્ર વેગા. સમુદ્ર નિર્જય ભળી ગયા, નદીઓ તો ઘણી બધી આવી, પોતપોતાના જીવન, પોતપોતાના જન્મ સ્થાન, પોતપોતાના વહેવાના ક્ષેત્રો, બધાથી વહેતા 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 જુદા નામ વાળા આયા. કઈ કઈક કઈક નામની નદીઓ જુદી, દુનિયાની બધી જ નદીઓ જઈને સમુદ્રમાં ભળી ગઈ. પછી અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. ત્યાં કોઈ 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 નદી રડવા બેઠી ખરી? પરમલી હતી. આખરે એ ભવસાગરમાંથી વહેતા વહેતા પહોંચવાનું ત્યાં છે. અમે પાડેથી નીકળી, અમે પાડેથી નીકળી જગતમાં વહેતા શીખ્યા, સમુદ્રને મળી જગતમાં રહેતા શીખ્યા. વહેતા વહેતા સૌને કહેતા કે જુઓ, જીવન તો અમારું છે, આનંદથી સુખથી રહે, અને તમે બધા રડતા રડતા એ કરો, જીવન તમારું છે. પહાડેથી નીકળી જગતમાં વહેતા શીખ્યા, સમુદ્રે મળી જગતમાં રહેતા શીખ્યા. વહેતા વહેતા સૌને કહેતા, જીવન અમારું છે ને તમારું. જય મહારાજ.